એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતી કવિતા કેટલી ભાવસભર છે, નહીં? આપણા હોઠે ગીતો રમે, ગરબામાં પગ થિરકે. પણ ક્યારે વિચાર્યું છે કે આ જે લય છે, આ ધબકારો છે, એની પાછળનું શાસ્ત્ર શું છે? ખાસ કરીને એવી રચનાઓ જે પેલી સંસ્કૃતની જાણીતી છંદો જેવી નથી લાગતી. આજે આપણે નવલરામ પંડ્યાના એક બહુ જ મહત્ત્વના લેખના આધારે ગુજરાતી કવિતાના આ આગવા હૃદય ધબકાર એટલે કે દેશી પિંગળ ને સમજવાની કોશિશ કરીશું.
બરાબર.
આ લેખ આપણને છેક મૂળ સુધી લઈ જાય છે ગુજરાતી પદ્ય પરંપરાના.
બરાબર. આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ, જેમ તમે કહ્યું, નવલરામ પંડ્યાના એ લેખમાં જે વિચારો છે એને જરા ખોલવાનો છે.
હા,
આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ દેશી પિંગળ છે શું ખરેખર, અને જે સંસ્કૃત કે વ્રજભાષાનું સ્થાપિત છંદશાસ્ત્ર છે એનાથી આ આપણી ગુજરાતી પરંપરા કઈ રીતે અલગ પડે છે.
બરાબર.
અને સૌથી અગત્યનું, જેમ આ લેખ ભારપૂર્વક કહે છે તેમ, ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિ માટે આ દેશી પરંપરાનું શું અને કેટલું મહત્વ રહ્યું છે, તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ સફર.
ચોક્કસ. તો સૌથી પહેલો શબ્દ પિંગળ. લેખ કહે છે કે છંદના નિયમો સમજાવતું શાસ્ત્ર એટલે પિંગળ. પણ આ નામ આવ્યું ક્યાંથી? એની પાછળ કોઈ વાત છે?
હા, લેખમાં એનો ઉલ્લેખ છે. એક પરંપરાગત માન્યતા છે કે સંસ્કૃતમાં સૌથી પહેલા પિંગળ નામના એક ઋષિ હતા, જેમનો ઉલ્લેખ નાગ તરીકે પણ થાય છે. એમણે આ છંદનું શાસ્ત્ર રચ્યું.
અચ્છા.
એટલે એમના નામ પરથી જ આખા શાસ્ત્રનું નામ પિંગળ પડી ગયું. પછી ભલે ને સમય જતા, ખાસ કરીને વ્રજભાષા જેવી બીજી ભાષાઓમાં કેટલાય નવા છંદો ઉમેરાયા, એમનું વિશ્લેષણ થયું. મૂળ સંસ્કૃતમાં નહોતા એવા છંદો પણ શાસ્ત્રમાં આવ્યા, પણ છતાંય આખા વિષય માટે પિંગળ નામ જ ચાલતું રહ્યું.
રસપ્રદ. અને પેલો બીજો શબ્દ દેશી, એનો શું અર્થ લેવાનો? શું ખાલી એમ જ કે ગામઠી કે લોકપ્રિય એવું કંઈક?
ના ના, અહીં લેખક બહુ જ સ્પષ્ટતા કરે છે અને જે સામાન્ય ગેરસમજ છે ને એ દૂર કરે છે. દેશી એટલે માત્ર ગામઠી કે પછી આમ અશાસ્ત્રીય એવું નહીં. લેખકના મતે ગુજરાત પ્રદેશમાં જે પણ પદ્યબંધો એટલે કે કાવ્યરચનાના પ્રકારો પ્રચલિત છે, જે સંસ્કૃતમાંથી કે બીજા કોઈ પ્રાંતમાંથી સીધા ઉછીના નથી લીધા, પણ અહીં જ આપણા પ્રદેશમાં જ ઉદ્ભવ્યા છે અથવા તો અહીં આવીને એક આગવું સ્વરૂપ પામ્યા છે, એ બધા દેશી કહેવાય.
ઓકે. એટલે આપણે જે પ્રેમાનંદના આખ્યાનોમાં કડવા સાંભળીએ છીએ એ જ નહીં, એનાથી વધુ કંઈક?
હા, ઘણું વધારે. લેખકનો દ્રષ્ટિકોણ બહુ વ્યાપક છે. એ ભારપૂર્વક કહે છે કે ભાઈ, ગરબીઓ, ગરબા, ધોળ, પદ, ભજન, પ્રભાતિયા, આખ્યાનના કડવા, ટૂંકમાં કહીએ તો જે કંઈ રચનાઓ સંસ્કૃત કે વ્રજભાષાના જે સ્થાપિત છંદો છે ને, જેમ કે પેલું શિખરેણી, મંદાક્રાંતા, દોહરો, ચોપાઈ,
હા હા,
એના માળખામાં બંધ નથી બેસતી, પણ ગુજરાતમાં પરંપરાગત રીતે ગવાય છે, લખાય છે, એ બધી જ દેશી ગણાવી જોઈએ. આ વ્યાખ્યા સમજવી બહુ જરૂરી છે, કારણ કે એનાથી આપણો જે વિશાળ પદ્ય વારસો છે એને સ્વીકૃતિ મળે છે.
બરાબર. હવે લેખ આ દેશીને ભારતીય પદ્ય પરંપરાના મોટા સંદર્ભમાં ક્યાં મૂકે છે? શું બીજે પણ આવી દેશી પરંપરાઓ છે બીજા પ્રદેશોમાં?
હા, ચોક્કસ. લેખકે સ્પષ્ટ કરે છે કે આ દેશીનો જે વિચાર છે એ કંઈ ખાલી ગુજરાત પૂરતો નથી. દરેક ભાષા, દરેક પ્રદેશની પોતપોતાની આગવી રચનાઓ હોય જ છે, જે સંસ્કૃતના શાસ્ત્રીય માળખાથી થોડી જુદી પડતી હોય.
દાખલા તરીકે,
જેમ કે દક્ષિણ ભારતમાં જુઓ તો મરાઠીમાં ઓવી છે, અભંગ છે, એ ત્યાંની દેશી કહેવાય. એવી જ રીતે ઉત્તર ભારતમાં, ખાસ કરીને વ્રજ ભાષામાં, તો દોહરા, ચોપાઈ, છપ્પય, કુંડલિયા, સવૈયા, કવિત, કેટલી બધી રચનાઓ વિકસી જે મૂળ સંસ્કૃતમાં નહોતી. આ બધી વ્રજ ભાષાની દેશીઓ ગણાય.
પણ લેખક વ્રજ અને ગુજરાતી દેશી વચ્ચે એક મોટો તફાવત પણ બતાવે છે, ખરું ને? કંઈક મહત્વનું છે ત્યાં.
બિલકુલ. અને આ મુદ્દો બહુ ચાવીરૂપ છે. લેખક નોંધે છે કે વ્રજ ભાષામાં શું થયું, ત્યાં કાવ્યશાસ્ત્ર અને પિંગળશાસ્ત્રનો અભ્યાસ અને વિકાસ બહુ વ્યવસ્થિત રીતે થયો.
અચ્છા.
ત્યાંના જે વિદ્વાનો હતા, પંડિતો હતા, એમણે પોતાની દેશી રચનાઓ લીધી, એનું બારીકાઈથી પૃથ્થકરણ કર્યું એના નિયમો તારવ્યા, લક્ષણો બાંધ્યા અને પછી એને છંદ તરીકે શાસ્ત્રીય માન્યતા આપીને પિંગળના ગ્રંથોમાં સ્થાન પણ આપ્યું.
હા,
જ્યારે લેખક કહે છે કે ગુજરાતમાં આવું વ્યવસ્થિત શાસ્ત્રીયકરણ એ સમયે ન થયું, આપણી દેશીઓ ચાલતી રહી, ગવાતી રહી, લોકો માણતા રહ્યા, પણ એના નિયમો બાંધીને એને પેલું છંદ જેવું ગૌરવ આપવાનું કામ એ જાણે બાકી રહ્યું.
એટલે આપણી રચનાઓ રહી ગઈ પણ એનું વિશ્લેષણ ન થયું.
હા, એક રીતે એમ કહી શકાય. લેખક તો ત્યાં સુધી કહે છે, સંભાવના વ્યક્ત કરે છે કે સોરઠો છંદ કદાચ મૂળ ગુજરાતનો હોઈ શકે, પણ એને વ્યવસ્થિત રૂપ આપીને શાસ્ત્રમાં સ્થાન અપાવવાનું શ્રેય તો વ્રજભાષાના પંડિતોને જાય છે.
અને અહીં પેલી આશ્ચર્યજનક વાત આવે છે, જે લેખક કહે છે કે મોટાભાગની ગુજરાતી કવિતા તો દેશીમાં જ લખાય છે. મને તો એમ હતું કે દલપતરામ અને નર્મદ આવ્યા, એમણે સંસ્કૃત અને વ્રજ છંદો આટલા લોકપ્રિય બનાવ્યા, પછી તો દેશીઓનું ચલણ ઓછું થઈ ગયું હશે.
હા, એવું લાગે સ્વાભાવિક રીતે, પણ લેખક એનાથી જુદો મત આપે છે. એ કહે છે કે ભાઈ, પ્રાચીનકાળથી લઈને લગભગ દયારામના સમય સુધી જુઓ તો ગુજરાતી કવિતા મુખ્યત્વે દેશી રચનાઓમાં જ થઈ છે.
ખરેખર.
હા, વચમાં સામળભટ્ટ જેવા કવિ આવ્યા જેમણે વ્રજ છંદોનો બહોળો ઉપયોગ કર્યો અને દેશીનો લગભગ ત્યાગ કર્યો, પણ એ અપવાદ ગણાય. પછી 19મી સદીમાં દલપતરામ અને નર્મદા શંકરે સંસ્કૃત વૃત્તો અને વ્રજ છંદોનો પ્રચાર કર્યો, પિંગળના ગ્રંથો લખ્યા.
હા, એ તો ખ્યાલ છે.
એનાથી છંદનું મહત્ત્વ વધ્યું, એ વાત સાચી. અને કદાચ એવું પણ બન્યું હોય કે દેશીમાં લખનારા થોડા ઓછા આદરપાત્ર ગણાવા લાગ્યા હોય.
પણ શું ખરેખર દેશીઓનો ઉપયોગ જ ઓછો થઈ ગયો?
લેખક ભારપૂર્વક કહેશે કે ના, છંદનો મહિમા ભલે વધ્યો, દેશીઓનું ચલણ ઘટ્યું નહીં. નવાઈની વાત તો એ છે કે ખુદ દલપતરામ અને નર્મદ, જે છંદના આટલા મોટા હિમાયતી હતા, એમની પોતાની કવિતાનો પણ એક નોંધપાત્ર હિસ્સો દેશીઓમાં જ છે.
અરે વાહ.
ખાસ કરીને જ્યારે એ લોકો ગેય કવિતા લખતા, એટલે કે ગાવા માટેની રચનાઓ, ત્યારે એમને પણ દેશીઓ જ વધુ ફાવતી હોય એવું લાગે છે. અને બીજું, લાંબા કાવ્યો લખવા હોય તો ફક્ત અક્ષરમેળ છંદો પર જ આધાર રાખો એ ગુજરાતી ભાષાના સ્વભાવને કદાચ બહુ માફક નથી આવતું, એવું પણ અનુભવે સિદ્ધ થયું.
તો મતલબ એ થયો કે દેશીઓ ફક્ત ભૂતકાળની વાત નથી, પણ જીવંત રહી છે, ઉપયોગી રહી છે.
ચોક્કસપણે લેખકનો નિષ્કર્ષ આ જ છે. દેશીઓ ગુજરાતી કવિતાનો એક અભિન્ન હિસ્સો રહી છે અને કદાચ ભવિષ્યમાં પણ રહેશે. અને હવે જ્યારે જૂની ગુજરાતી કવિતાનો અભ્યાસ શાળાઓમાં, કોલેજોમાં વધુ વ્યવસ્થિત રીતે થઈ રહ્યો છે, ત્યારે આ દેશી રચનાઓનું બંધારણ શું છે, એના નિયમો શું છે, એ સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે.
હા, એ સમજ્યા વગર તો કવિતાનો અર્થ જ ન પકડાય.
બરાબર. એ સમજ વિના જૂની કવિતાનું સાચું રસદર્શન કે પછી એનું યોગ્ય પઠન પણ શક્ય નથી. આથી લેખક કહે છે કે હવે દેશીઓનું પિંગળ રચવાની, એટલે કે તેના નિયમો શોધી કાઢીને તેને શાસ્ત્રબદ્ધ કરવાની તાતી જરૂરિયાત છે.
પણ લેખક પોતે જ માને છે કે આ કામ સહેલું નથી. એ તો કહે છે કે દેશી પિંગળ રચવું એ કોઈ ભાષાનું પહેલું વ્યાકરણ રચવા જેટલું અઘરું છે. આટલી બધી મુશ્કેલી કેમ? ખાલી નિયમો જ શોધવાના ને?
હા, પણ એ નિયમો શોધવા એ જ અઘરું છે. લેખક એના કારણો પણ સમજાવે છે. એ કહે છે કે આ કામ ખાલી ભાષાના શબ્દો કે રચનાઓ જોયા કરવા પૂરતું નથી. એમાં બે મુખ્ય વસ્તુ જોઈએ. એક, અત્યંત શુદ્ધ અને સચોટ કાન, શ્રવણ શક્તિ.
કાન?
હા, કાન એટલો કેળવાયેલો જોઈએ કે લય અને તાલની જે ઝીણી ઝીણી બાબતો છે ને, એ પકડી શકે. જરાક ભૂલ થાય સાંભળવામાં તો આખું પૃથ્થકરણ ખોટી દિશામાં જતું રહે. અને બીજું, કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્રના જે મૂળભૂત સિદ્ધાંતો છે એની ઊંડી અને સ્વાભાવિક સમજ હોવી જોઈએ. જો એ સમજ ન હોય તો પછી દેશીઓનું સાચું સ્વરૂપ ઓળખ્યા વગર જ કંઈક ખોટા કે મનસ્વી નિયમો બનાવી દેવાનો ભય રહે. આ કામ ખાલી બુદ્ધિનું નથી, પણ સંવેદનશીલ કાન અને કવિતાની સાચી પરખ એ બંનેનું છે. એટલે જ લેખક બહુ નમ્રતાથી કહે છે કે ભાઈ, વિદ્વાનોને કંઈ જુદો મત લાગે તો જરૂર જણાવજો, મારો હેતુ તો સત્ય શોધવાનો છે.
આ પદ્યના નિયમોની વાત આવી ત્યાં લેખક પદ્ય અને કવિતા વચ્ચેનો ભેદ પણ સ્પષ્ટ કરે છે. આપણે તો ઘણીવાર આ બંને શબ્દો એકબીજાને બદલે વાપરી નાખતા હોઈએ છે. શું ફેર છે આ બંનેમાં?
હા, આ ભેદ સમજવો બહુ પાયાનો છે અને લેખકે એને બહુ સરસ રીતે સમજાવ્યો છે. એ કહે છે કે પદ્ય અને કવિતા એક જ વસ્તુ નથી. જેમ આપણું શરીર અને આપણો આત્મા જુદા છે, તેમ પદ્ય અને કવિતા જુદા છે.
ઓકે.
પદ્ય શું છે? એ શબ્દોની ધ્વનિની રચના છે, શબ્દોની ગોઠવણી છે, જેમાં લય, તાલ માપ વગેરે મુખ્ય હોય. જણે કવિતાનું બાહ્ય સ્વરૂપ, એનો દેહ, જ્યારે કવિતા ક્યાં છે? એ અર્થમાં છે, ભાવમાં છે, વિચારમાં છે, સંવેદનામાં છે, એ રચનાનો આત્મા છે.
એટલે એમ કહી શકાય કે કોઈ રચના છંદમાં હોય, નિયમ પ્રમાણે હોય, એટલે કે પદ્ય હોય, પણ જરૂરી નથી કે એમાં કવિતા હોય જ. કાવ્યતત્વ કદાચ ન પણ હોય.
બરાબર. એવું બને કે કોઈ રચના વ્યાકરણ અને પિંગળના બધા નિયમો બરાબર પાળતી હોય, પણ એમાં ભાવ કે વિચારની કોઈ ઊંડાઈ ન હોય, તો એ ખાલી પદ્ય કહેવાશે, કવિતા નહીં બને.
અને એનાથી ઉલટું.
હા, એનાથી ઉલટું પણ બને. ક્યારેક ગદ્યમાં પણ એટલી ભાવસભરતા, એટલો લય હોય કે આપણને એમાં કવિતાનો અનુભવ થાય. જોકે લેખક એ પણ સ્વીકારે છે કે સામાન્ય રીતે કવિતાનો જે સંપૂર્ણ આવિષ્કાર છે એ પદ્ય દ્વારા જ સૌથી સારી રીતે થઈ શકે છે, અને પદ્ય વગર કવિતાનો પ્રભાવ કદાચ થોડો ઓછો થઈ જાય. પણ મૂળભૂત રીતે પદ્ય એ ધ્વનિલી રચના છે અને કવિતા એ અર્થનો અનુભવ છે.
અને પદ્યનો સંગીત સાથેનો સંબંધ શું? પદ્ય એ સંગીતનો જ એક ભાગ છે?
લેખક તો પદ્યશાસ્ત્રને સંગીતશાસ્ત્રની જ એક શાખા ગણે છે. કારણ શું? કારણ કે બંને મુખ્યત્વે શબ્દના ધ્વનિ સાથે કામ કરે છે, એના અર્થ સાથે સીધો સંબંધ નથી. સંગીતશાસ્ત્રના બે મુખ્ય અંગો છે, સ્વર એટલે કે મેલડી રાગ, અને તાલ એટલે કે રિધમ લય. પદ્યશાસ્ત્ર મુખ્યત્વે તાલ પર, એટલે કે રચનાના જે નિયમિત સમય વિભાગો છે એના પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણા જે ગીતો છે એમાં થોડું સ્વરભેદ, ઊંચા નીચા સૂર હોય છે, પણ એ સંગીતશાસ્ત્રની દ્રષ્ટિએ બહુ મહત્વનું નથી.
અચ્છા,
પશ્ચિમમાં જુઓ કે વ્રજભાષામાં પણ જુઓ, છંદો મોટે ભાગે ગવાતા નથી, પણ એક ચોક્કસ લયમાં બોલાય છે. આથી લેખક પદ્યની વ્યાખ્યા શું આપે છે? શબ્દના ઉચ્ચારણ સંબંધી સ્વરભેદ વિના બીજા કંઈ નિયમો રાખીને જે રચના કીધી હોય તે પદ્ય. ગદ્યમાં શું હોય? ખાલી અર્થ અને વ્યાકરણ જળવાય. પદ્યમાં એ ઉપરાંત શબ્દનું ધ્વનિ સ્વરૂપ અને એનાથી કાનને જે આનંદ મળે, શ્રવણ માધુર્ય, એના પર ભાર હોય છે.
ખૂબ જ સરસ સ્પષ્ટતા થઈ. હવે આપણે એ મુદ્દા પર આવીએ જે દેશી પિંગળના એકદમ હાર્દમાં છે. લેખક દુનિયાભરમાં પદ્ય રચવાની બે મુખ્ય રીતો કે ધોરણોની વાત કરે છે. એ કઈ છે અને આપણી ગુજરાતી દેશીઓ એમાં ક્યાં બંધ બેસે છે? આ થોડું ટેકનિકલ લાગશે, પણ બહુ મહત્વનું છે.
હા, આ લેખનો કદાચ સૌથી કેન્દ્રીય તર્ક છે. લેખક કહે છે કે દુનિયાની ભાષાઓમાં પદ્ય રચવાના મુખ્યત્વે બે આધાર જોવા મળે છે. પહેલી રીત, અને લેખકના મતે જે ઉચ્ચ કોટીની છે, એ છે સમકાળી વિભાગ, ઇક્વલ ટાઈમ ડિવિઝન્સ પર આધારિત.
સમકાળી વિભાગ એટલે?
એટલે કે પદ્યની જે પંક્તિ હોય એના જો સરખા ભાગ પાડીએ તો દરેક ભાગને બોલતા લગભગ સરખો સમય લાગે. ટાઈમ, સમય, આ સમયની જે સમાનતા છે એ જ કાળને લયનો અનુભવ કરાવે છે. આ પદ્ધતિ સંસ્કૃત, પ્રાકૃત, અરબી જેવી ભાષાઓમાં બહુ પ્રચલિત છે, કારણ કે ત્યાં લઘુ, રસ્વ અને ગુરુ, દીર્ઘ અક્ષરોના ઉચ્ચારણનો જે સમયગાળો છે એ સ્પષ્ટ અને નિયમિત હોય છે.
એટલે આપણે જે માત્રામેળ છંદ કહીએ છીએ એ આના જેવું જ થયો.
બરાબર. માત્રામેળ છંદ આ જ સિદ્ધાંત પર ચાલે છે. એક માત્ર એટલે લઘુ અક્ષર બોલતા લાગે એટલો સમય, બે માત્ર એટલે ગુરુ અક્ષર બોલતા લાગે એટલો સમય.
ઓકે, તો આ થઈ પહેલી રીત સમયની સમાનતા પર આધારિત. હવે બીજી રીત કઈ છે?
બીજી રીત સમસંખ્યા વર્ણ, ઇક્વલ સિલેબલ કાઉન્ટ વિથ સ્ટ્રેસ પર આધારિત છે. આ પદ્ધતિ અંગ્રેજી, ફ્રેન્ચ જેવી યુરોપિયન ભાષાઓમાં વધારે જોવા મળે છે. કેમ? કારણ કે ત્યાં લઘુ ગુરુનો ભેદ સંસ્કૃત જેટલો સ્પષ્ટ કે નિયમિત નથી. એટલે ત્યાં શું થાય છે? પંક્તિના દરેક ભાગમાં અક્ષરોની સંખ્યા સરખી રાખવા પર ધ્યાન અપાય છે, અને અમુક ચોક્કસ જગ્યાએ આવતા અક્ષરો પર ભાર, સ્ટ્રેસ ઓર એક્સન્ટ મૂકવા પર ધ્યાન અપાય છે. પણ દરેક ભાગ બોલતા સરખો જ સમય લાગે એ જરૂરી નથી.
એટલે અક્ષર ગણવાના અને ક્યાં ભાર મૂકવો એ જોવાનું.
હા, મુખ્યત્વે એ. લેખક આ બીજી રીતને પહેલી રીત સમકાળી વિભાગની સરખામણીમાં થોડી ઉતરતી અથવા અપભ્રંશ જેવી ગણે છે. જાણે કે ભાષામાં લઘુ ગુરુનો સ્પષ્ટ ભેદ ન હોય તો સમયની સમાનતા જાળવવી અઘરી પડે, એટલે પછી આ બીજી રીત અપનાવી હોય. સંસ્કૃતના જે અક્ષરમેળ છંદો છે ને, એ પણ અમુક અંશે આ બીજી રીતમાં ગણી શકાય. કારણ કે એમાં અક્ષરોની સંખ્યા અને લઘુગુરુનું સ્થાન નક્કી હોય છે, પણ દરેક ચરણ બોલતા બરાબર સરખો જ સમય લાગે એવું હંમેશા જરૂરી નથી.
ઓકે, તો બે મુખ્ય રીત થઈ, એક સમયના માપ પર આધારિત જે માત્રામેળ જેવી, અને બીજી અક્ષર સંખ્યા અને ભાર પર આધારિત જે અક્ષરમેળ જેવી. હવે સૌથી મોટો સવાલ, આપણી ગુજરાતી દેશીઓ એ આ બેમાંથી કઈ રીતિ પર આધારિત છે?
લેખક આનો જવાબ બહુ જ તાર્કિક રીતે એટલે ખાતરીપૂર્વક આપે છે. એ પહેલાં તો એ સાબિત કરે છે કે ગુજરાતી દેશીઓ બીજી રીતિ પર એટલે કે અક્ષરોની સમાન સંખ્યાના નિયમ પર આધારિત નથી.
એ કેવી રીતે?
બહુ સહેલું છે. તમે કોઈ પણ દેશી રચના લો, ગરબી કે ધોળ કે ભજન, એની પંક્તિઓના અક્ષર ગણો, તરત દેખાશે કે એમાં કોઈ નિયમિતતા જ નથી. એક લીટીમાં 15 અક્ષર હોય તો બીજીમાં 17 હોય, ત્રીજીમાં કદાચ 14 જ હોય, ચોથીમાં વળી 19 પણ હોય. આનો મતલબ શું થયો?
કે અક્ષર ગણીને નથી લખાતું.
બરાબર, અક્ષરોને સંખ્યા ગણીને દેશીઓ રચાતી જ નથી, એટલે પેલો બીજો નિયમ તો લાગુ પડતો જ નથી.
તો જો અક્ષર સંખ્યાનો નિયમ નથી તો પછી શું બાકી રહ્યું?
બસ એ જ મુદ્દો છે લેખકનો. જો દેશી રચનાઓ પદ્ય છે, અને એ છે જ, કારણ કે આપણે એને લયમાં ગાઈએ છીએ, સાંભળીને આનંદ પામીએ છીએ, અને જો એમાં અક્ષર સંખ્યાનો નિયમ નથી તો પછી શું હોવું જોઈએ?
પેલો નિયમ સમયવાળો?
હા, એમાં પહેલી રીતિનો નિયમ એટલે કે સમકાળી વિભાગ અથવા માત્રાનો નિયમ હોવો જ જોઈએ. બીજો કોઈ રસ્તો જ નથી. કારણ કે વિચારો, જો કોઈ રચનામાં ન તો અક્ષર સંખ્યા સરખી હોય, ન તો સમયના ગાળા સરખા હોય, તો પછી એ રચનામાં લય ક્યાંથી આવે? એ પદ્ય જ કેવી રીતે કહેવાય?
વાત તો સાચી છે.
અને જો એ પદ્ય જ ન હોય તો સદીઓથી આપણે જે ગાઈએ સાંભળીએ છીએ એ રચનાઓનો કોઈ અર્થ જ ન રહે. આથી લેખક તારણ કાઢે છે કે ગુજરાતી દેશીઓ અનિવાર્યપણે માત્રામેળના સિદ્ધાંત પર એટલે કે સમકાળી વિભાર પર આધારિત હોવી જ જોઈએ. ભલે એના ચોક્કસ નિયમો હજુ સુધી આપણે શોધીને શાસ્ત્રબદ્ધ નથી કર્યા, પણ આધાર તો એ જ હોવો જોઈએ.
આ ખરેખર બહુ જ મજબૂત અને પાયાની દલીલ છે. પણ અહીં એક બીજો વ્યવહારુ પ્રશ્ન ઊભો થાય જે લેખક પણ ધ્યાનમાં લે છે. મોટાભાગના કવિઓ, ખાસ કરીને જૂના જમાનાના, શું ખરેખર માત્રાઓ ગણી ગણીને કવિતા કરતા હશે? એમની રચનાઓ તો ઘણીવાર એકદમ સ્વાભાવિક પ્રવાહ જેવી લાગે છે. તો પછી આ નિયમો બાંધવાની, આ પિંગળશાસ્ત્રની જરૂર શી છે?
આ બહુ જ મહત્વનો અને વાજબી સવાલ છે. અને લેખક પોતે જ કહે છે કે હા, સારા કવિઓ મોટાભાગે કંઈ પિંગળના નિયમોનું રટણ કરીને કવિતા નથી કરતા. કવિતા તો અંદરથી આવે છે, અંતસ્ફુરણાથી. જેમ કોઈ સારો ગદ્ય લેખક દરેક વાક્ય લખતી વખતે વ્યાકરણના નિયમો યાદ નથી કરતો, પણ છતાં એની ભાષા સ્વાભાવિક રીતે શુદ્ધ હોય છે.
હા, બરાબર.
તેમ કુશળ કવિની વાણી પણ સ્વાભાવિક રીતે જ પિંગળના કોઈકને કોઈક બંધારણમાં ઢળી જતી હોય છે. જો નિયમો સાવ કૃત્રિમ હોત તો એ શાસ્ત્ર જ ન કહેવાત. શાસ્ત્ર તો ભાષા અને કવિતાનો જે સ્વાભાવિક પ્રવાહ છે એમાંથી જ તારવેલું હોય છે.
તો પછી શાસ્ત્રનું જ્ઞાન કવિને કઈ રીતે ઉપયોગી થાય?
ઉપયોગી તો થાય જ. જેમ વ્યાકરણનું જ્ઞાન લેખકને પોતાના લખાણમાં કદાચ અજાણતા કોઈ ભૂલ થઈ ગઈ હોય તો એ સુધારવામાં મદદ કરે છે, એના ગદ્યને વધુ ચોક્કસ અને નિર્દોષ બનાવે છે, તેમ પિંગળનું જ્ઞાન કવિની કળાને વધુ સભાન અને પરિપૂર્ણ બનાવે છે. ખાસ કરીને જે કવિઓ શાસ્ત્રથી અજાણ હોય તેઓ ઘણીવાર શું કરે, ઉત્સાહમાં કે પ્રવાહમાં છૂટ લઈ લે.
છૂટ એટલે શું? નિયમ તોડી નાખ્યો એમ?
નિયમ તોડવા જેવું નહીં, પણ અહીં છૂટનો મુખ્ય અર્થ છે ઉચ્ચારણમાં લેવાતી છૂટછાટ. કવિ પોતાના પંક્તિનો લય કે તાલ જાળવી રાખવા માટે ક્યારેક ભાષાનો જે સામાન્ય ઉચ્ચાર હોય એનાથી જુદો ઉચ્ચાર કરી નાખે.
જેમ કે
કોઈ અક્ષર ખરેખર હ્રસ્વ લઘુ બોલાતો હોય, પણ એને તાલ મેળવવા દીર્ઘ ગુરુ તરીકે ગાઈ નાખે, અથવા દીર્ઘ હોય એને હ્રસ્વ ગણી લે. એમના પોતાના કાનને અને ગાવામાં કદાચ એ બરાબર લાગે, કારણ કે એમના મનમાં તો લય બેસી ગયો હોય છે.
પણ જો બીજો કોઈ વાંચે તો?
હા, જો કોઈ બીજો વાચક એ પંક્તિને ભાષાના સામાન્ય ઉચ્ચાર પ્રમાણે વાંચે તો લય તૂટી જાય, મેળ જ ન બેસે.
ઓ, એટલે કવિ પોતાના ગાવા પ્રમાણે નિયમ બનાવી દે, પણ લખેલી રચના વાંચનાર માટે મુશ્કેલી ઊભી કરે એમ?
હા, કંઈક અંશે એવું જ. પિંગળનું જ્ઞાન હોય તો કવિ આ બાબતે સભાન બને. એને ખબર પડે કે અચ્છા, અહીં આ શબ્દોનો સ્વાભાવિક ઉચ્ચાર તો હ્રસ્વ છે, પણ હું તાલ જાળવા એને દીર્ઘ ગાઈ રહ્યો છું. આ જે સભાનતા છે એ એના પર એક પ્રકારનો અંકુશ રાખે છે. એ સમજે છે કે પોતે છૂટ લઈ રહ્યો છે અને એટલે બને ત્યાં સુધી આવી છૂટ મર્યાદામાં રાખવાનો પ્રયત્ન કરે. લેખક સરખામણી પણ આપે છે. સંસ્કૃતના જે શાસ્ત્રીય કવિઓ છે એ આવી છૂટ ભાગ્યે જ લે. વ્રજભાષાના કવિઓ મર્યાદિત છૂટ લે છે, ખાસ કરીને ઈ અને ઉ સ્વર સિવાય બીજે ઓછી. જ્યારે જૂના ગુજરાતી કવિઓ, જેઓ મોટેભાગે શાસ્ત્રના જ્ઞાન વગર સ્વાભાવિક રીતે રચના કરતા હતા, એમણે ઉચ્ચારણની આવી છૂટ ઘણી બધી લીધી છે.
એટલે એમની કવિતામાં આ વધારે જોવા મળે.
હા, અલબત્ત સારા કવિઓમાં આ છૂટ કંઈ બહુ વધારે પડતી નથી હોતી, અને ઘણીવાર તો એ ભાવ કે લયની સુંદરતા વધારતી પણ હોય છે. પણ મુદ્દો એ છે કે આ છૂટનું સ્વરૂપ શું છે, એની મર્યાદા શું હોવી જોઈએ, એ સમજવા અને એનું વિશ્લેષણ કરવા માટે પણ દેશી પિંગળનું શાસ્ત્ર રચાવવું જરૂરી છે.
તો નવલરામ પંડ્યાના આટલા ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પરથી આપણે એ સમજ્યા કે ગુજરાતી ભાષા પાસે દેશી તરીકે ઓળખાતી એક પોતાની આગવી, મૌલિક અને અત્યંત સમૃદ્ધ એવી પદ્ય પરંપરા છે.
બરાબર.
આ પરંપરા કંઈ નાની સૂની નથી, પણ ગુજરાતી કવિતાનો મોટો ભાગ એમાં રચાયો છે. એની ખાસિયત એ છે કે સંસ્કૃત કે વ્રજની જેમ અક્ષરોની ગણતરી પર એટલો આધાર નથી રાખતી, પણ સમયના સરખા ભાગ પર, એટલે કે પેલો માત્રામેળ કે સમકાળી વિભાગનો સિદ્ધાંત છે, એના પર આધારિત છે.
હા, મુખ્યત્વે એના પર.
ભલે શાસ્ત્રીય રીતે સંપૂર્ણપણે નિયમબદ્ધ ન થઈ હોય, પણ એનું મહત્ત્વ જરાય ઓછું નથી. અને આ જે આપણો અમૂલ્ય વારસો છે, એને વ્યવસ્થિત રીતે સમજવા, એના નિયમો તારવવા અને એને યોગ્ય સ્થાન અપાવવું, એ જ લેખકનો મુખ્ય આશય અને પ્રયાસ દેખાય છે.
બિલકુલ સાચું. અને આ આખી ચર્ચામાંથી એક વિચાર છેલ્લે મનમાં રહી જાય છે, જેના પર કદાચ શ્રોતાઓ પણ વિચારી શકે. આપણે જોયું કે દેશી રચનાઓમાં નિયમોની થોડી શિથિલતા છે, કવિઓ પેલી ઉચ્ચારણની છૂટ લે છે, એ બધું થોડું સ્વાભાવિક લાગે છે ને?
હા, બંધિયાર નથી લાગતો.
તો શું આ જ સ્વાભાવિકતા, આ લચીલાપણું, આ નિયમોની થોડી મુક્તિ, એ જ એને સદીઓ સુધી ટકી રહેવામાં અને ગુજરાતી ભાષાના જે ધબકારા છે, લોકજીવનનો જે લય છે, ભાવજગતની જે સૂક્ષ્મતાઓ છે, એને આટલી સહજતાથી અને જીવંતતાથી પકડવામાં વધુ મદદરૂપ થઈ હશે?
રસપ્રદ વિચાર છે.
શું સંસ્કૃત છંદો જેવા જે વધુ કઠોર અને નિશ્ચિત નિયમો છે, એ કદાચ આ કામ આટલી સફળતાથી ન કરી શક્યા હોત? કદાચ દેશીઓની આ જે કહેવાતી અશાસ્ત્રીયતા છે, એ જ એની ખરી તાકાત અને એના લાંબા આયુષ્યનું રહસ્ય હોય? આ પ્રશ્ન દેશી પિંગળના અભ્યાસને ખાલી ટેકનિકલ નહીં, પણ સાંસ્કૃતિક રીતે પણ વધુ રસપ્રદ બનાવે છે.
ચોક્કસપણે વિચારવા જેવો મુદ્દો છે.
આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.